તારીખ 16/12/1976 શ્રી પ્રવચન સાર ગાથા 41 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 7
જ્ઞાન માટે એમ જેટલી વિશિષ્ટતા કહેવામાં આવે અથવા જે કઈ મનમાં કરવામાં આવે એ સંબંધિત છે અથવા એમ ઘટે છે પરયમ ગુજંતિ જ્ઞાનદીપમ નાનિંદ્યમ ભયમ
સ્વરૂપે છે, જળ સ્વરૂપે છે, એટલે વિરૂપ કારણ છે.
દ્વેષ, અંતકરણ, મનનું નિમિત્ત એમાં વિચાર થાય છે. જળ મન છે એનું અવલંબન થાય છે વિચારના કાળમાં, તેથી એને બાહ્ય સાધન અથવા બાહ્ય કારણ કહેવામાં આવે છે. અને ઇન્દ્રિયો એ સિવાયના શાસ્ત્રમાં વાંચવામાં આંખથી આંખનો ઉપયોગ છે, સાંભળવામાં કાનનો ઉપયોગ છે, એ વગેરે. એ અંતઃકરણ, ઇન્દ્રિયો અને ઉપદેશ વગેરે પછી વગેરેમાં અનુકૂળતા જોઈએ, પ્રકાશને જોઈએ. તો સૂર્યનો પ્રકાશ છે, સૂર્યનો પ્રકાશ વાદળા હોય તો લાઇટ કરવામાં આવે. એથી વધારે અનુકૂળતા જોઈએ તો બેસવાના સાધન સરખા જોઈએ. એથી જોઈએ તો
શંખો જોઈએ,
શંખો જોઈએ. તો હવા આવતી હોય તો બારણું બંધ કરવું, બે લેવું ને ભાઈ,
બધું હવા
એ વગેરે. એ બધા પછી બાહ્ય ઉપકરણ કરવામાં આવે છે, સગવડ જેને કહીએ. પ્રયોગ કરવામાં શું વાંધો ભાઈ? માનો કે આપણને અમુક ફાવતો નથી, પણ ફાવતું ન ફાવતું શું, ચાલો થોડો પ્રયોગ કરીએ. સમાધાન ખોટી રીતે જીવ સમાધાન કરે છે ને, એ અનુકૂળતાને ભોગવું એ પાપનું પરિણામ છે. અને આત્માને ભૂલવા માટે સારું એવું સાધન થાય છે, સ્વરૂપને ભૂલવા માટે હળવી ભાષા છે. પોતાના સિદ્ધ પદનો ઘાત કરવા માટે એ અનુકૂળ સાધન છે. બાહ્ય અનુકૂળતા કે જે સ્વરૂપથી પ્રતિકૂળ છે, ખરેખર અનુકૂળતાને અનુકૂળતા માની એ સ્વરૂપથી પ્રતિકૂળ છે.
સિદ્ધાંત સ્વીકારે છે, અનુકૂળતા વિના ઘડીએ રહેવા તો બધી વાત નથી કરતી.
સિદ્ધાંત સ્વીકારે છે એ વાત
ખોટી,
વાત સાચી
અનુકૂળતા જોડવાના છે.
તો પછી સિદ્ધાંત સ્વીકારવાનો સવારથી સાંજ સુધીમાં ક્યારે છે એમ બધું નક્કી થાય. ખરેખર તો આવી નહીં છે, બહાર નીકળે નહીં, પણ
ખોટી
આ છે. હા, એમ છે, એ આ ખોટી છે. જેટલું
પોતે પોતાને
જેટલું ઘણી ગંભીરતા પકડવી જોઈએ છે. આવે તો સારું, આવી તો ખરી ને, એમ લેવા દેવું. ઉણપ તો સહેજે સહેજે આવી આવી જવી જોઈએ, એટલું ન થાય. જે કસાયના અભાવનું સાધન છે એમાં કસાયની મંદતાય ન થાય, પછી તો કોઈ ઉપાય જ રહેતો.
Thank you.
કામ કરું છું આ રવિવાર ગુરુદેવ કે આ ભાવ તો અનંત ભાવ ના અભાવ કરવા માટે છે.
બરાબર.
આ એક આત્માર્થ નો ધ્યેય બની જાય છે પેલા કે વર્તમાન ભાવ અનુકૂળતા પુણ્ય યોગ્ય મળી છે એને ભોગવવા માટે નો
નહીં
કે પ્રતિકૂળતામાં ઘેરાઈ જઈને દુઃખી થવા માટેનો આ ભાવ
નથી.
બે ચીજ હોય છે જગતમાં, ત્યાં અનુકૂળતા ને ત્યાં પ્રતિકૂળતા. પણ એક જ જેને કામ કરવું છે એને પછી બીજા બધા કામમાં જતું કરી દેવું જોઈએ. ભાઈ જેમ ખાવું હોય તેમ
ખાવ,
વર્તમાનમાં ખાવું હોય તેમ તેમ ખાવ, અને ભવિષ્યમાં ખાવું હોય તેમ
ખાવ.
મારું એક જ ધ્યેય છે, એ એક જ ધ્યેય પ્રત્યે મારું કર્તવ્ય છે, અને મારો સર્વ ઉદ્યમ મારે એમાં વાપરવો. આ એક પ્રકાર એને આવવું જોઈએ તો એને બધી બાજુથી પૂર્ણ પાડ્યા વિના આજીવિકાનો શું, જેમ થવું હોય એમ થાવ એમ કયો, તો પછી આજીવિકાનું શું એ પ્રશ્ન. એનું જેમ થવું હોય તેમ એટલે હવે આવું જગત ઈષ્ટ ને આ કૃષિ આ દેખા જોઈએ કે આખા જગતમાં કોઈ પદાર્થ આજીવિકાનો કે ઇન્દ્રનો ઇન્દ્રાસનો
તો ક્યાં હતું
તો ગમે તે હોય, કોઈ પણ સંયોગ હો, કોઈ પણ વિયોગ હો, ઈષ્ટ અનિષ્ટના કહેવાતા ગમે તે પ્રકાર હો, પણ ક્યાંય મને લાગતું ઓળખતો નથી. આ તો શું છે કે હકીકત સામે ઉભી હોય છે, ક્ષણે ને ક્ષણે ઉદયગત પ્રસંગોનો ક્રમ અનુક્રમ ખેંચાયેલા આવે છે. જે કાંઈ પૂર્વ નિબંધન છે કર્મનો એ અનુસાર પ્રતિ ક્ષણે એનો ઉદય ક્રમથી ચાલ્યો જ આવે છે, અને એમાં આમ કરું ને તેમ કરું એ જીવને પોતાના અભાનના કાળમાં ખ્યાલ જ કરે છે. આમ કરું તેમ કરું આમ કરું એની ચિંતનામાંથી એ નિવૃત્તિ પામતો નથી. હવે એનું કારણ શું છે કે એનું ધ્યેય એ જ છે કે અનુકૂળતામાંથી સુખ મેળવવું, આ એક જ ધ્યેય છે. અને એ ધ્યેય જ્યાં સુધી બદલાતું નથી ત્યાં સુધી એની દિશા બદલાતી કરવું શું. બીજા જ વિચારો આવી જાય છે, વાંચન માં બેઠા હોય ને ત્યાં બીજા વિચારો આવે છે. અમથા તો પછી
આવે
છું, ક્યારેક ઘરે પુસ્તક લઈને ચિત્ત ચોંટાડવાનો પ્રયત્ન કરીએ છીએ તો પણ વળી ક્યારેક ઓછા વિચારો બીજા હોય તો વળી થોડુંક સમજાય છે, ક્યાંક ક્યાંક ઉપયોગ લાગે છે, ક્યાંક ક્યારેક ઓછો લાગે, ક્યારેક કોઈ વિષયમાં વધારે લાગે, કોઈ વચનમાં ઓછો લાગે, કોઈ વચનમાં વિશેષ લાગે. પણ કોઈ વાર તો પુસ્તક પણ એમ થાય કે આ નકામું હાથમાં લીધું બીજા જ વિચારે ચડી જવાય છે. કાનપુરમાં એક કલાક બેઠા હોય તો પણ બીજા વિચારે ચડી જવાય છે. કરવું શું આનું ભાઈ, ધ્યેય બદલાયેલા વિના વિચારની દશામાં ફેર પડશે. એક વાર તો પૂરી વિચારણાથી પૂરેપૂરું આ વિષયનું મૂલ્ય ટાંકીને, કિંમત ટાંકીને, અને આખા જગતની કિંમત એની આગળ ઉડાડી દઈને
બરાબર
જો આ વિષયમાં પ્રવૃત્તિ થશે
તો તાકાત નથી કે બીજા વિચારો આવે, એમાં બીજા વિચારો પછી પ્રવેશ કરે એ બનશે, અને પછી તો થોડી જ જાગૃતિ છે, એટલો હળવો થાય પછી તો થોડી જ જાગૃતિ છે કે હું જ્ઞાન માત્ર છું, ત્યારે એ ચોકીદાર જેવો વિષય છે. ચોકીદાર દરવાજામાં બેઠો હોય, બારણામાં બેઠો હોય તો કૂતરા બિલાડાને કાંઈ આવવા દે, એમ જાગૃત છે કે હું જ્ઞાન સ્વરૂપ છું, એમાં બીજા વિચારો જાગૃતિ જેને આવવા દીધી પછી ઉત્પન્ન થતા નથી બીજા આડાવડા વિચારો. લોકો એમ કે છે કે મન એવી ચીજ છે કે એનો કાબુ રહેતો નથી, આ સ્થિતિ એવી છે કે મનનો કાબુ એ સ્વાભાવિક સહજ વસ્તુ જાય, એની કઈ જાગૃતિ હોવી જોઈએ. આ વિજ્ઞાન માં આવે એટલે મનના પરિણામ પણ જાણે વશ વર્તે છે, અવશપણે જાતા નથી એ સ્થિતિ આવી જાય છે, પણ એને પોતાની જાગૃતિ આવી જોઈએ. હું આત્મા છું, હું જ્ઞાન માત્ર છું, જ્ઞાન વ્યાપતું નથી, જ્યાં જ્યાં જ્ઞાન વ્યાપતું નથી ત્યાં ત્યાં હું વ્યાપતો નથી, પછી ત્યાં હું કઈ કરું છું અથવા એ મને ઠીક છે એ વિષય રહેતો, એનો એક અંતરંગનો જે અભ્યાસ છે એ અભ્યાસ જીવે કરવું જોઈએ, અને એની પૂરી અભિલાષા થી કરવું જોઈએ. એક વાર પૂરો પાછો પડ્યા વિના એને આ વિષયની કિંમત આવી છે એ વાત જ રહેતી નથી, અને પૂરો પાછળ ન પડે ને કોઈ એમ કે યથાશક્તિ તો અમે કરીએ છીએ ને કાંઈ, એમાં કાંઈ આનો પત્તો ખાય એ વસ્તુની સ્થિતિમાં છે, એ તો બધાનો ગતિ એવું તો એને અનંત વાર કહ્યું છે. જગતમાં તો કસાય ને વસે આપઘાત કરે છે લોકો, કોઈ માન નું અપમાન કરે, માન માં નીચો પાડી દઈએ, કે કોઈ તીવ્ર લોભ ના કારણે આર્થિક સ્થિતિ તૂટી જાય, લોભ તીવ્ર હોય, અનેક પ્રકારના કસાય છે. આપઘાત કરે છે, એટલું તો એ કસાય ના આધારે મન મક્કમ કરી શકે છે. આ તો અનંતકાળનું અનંત સુખ લેવું છે, અને એની વિચારની પણ જો દ્રઢતા નથી તો એમાં શું પછી એ વાતમાં એ પ્રવૃત્તિમાં માલ શું રહ્યો, કે એમાં તો કાંઈ છે એ ખાલી ફૂતરા ખાંડવા જેવી થતી જાય. ક્યાં જાય છે પ્રશ્ન આ છે, વિચારમાં આવી જાય છે, કોઈ કોઈ વખત વિચારમાં આવે એ તો થોડી ટેવ પડી છે એટલે આવે છે. નુકસાન થાય ત્યારે જે દુઃખ લાગે, ઘણું નુકસાન થાય ત્યારે ઘણું દુઃખ લાગે, એમાં અનુકૂળતામાં અર્પાય છે ત્યારે એને દુઃખ લાગે છે, ત્યારે એને ઠીક થાય છે કે હા ઠીક છે આ ઠીક છે એમ પૂરો, તો એને એ ક્યાં વિચાર લાગવો પડ્યો, એના અનુભવમાં એને વિચારને જે અહીંયા નક્કી થાય છે એમ કે છે, વાળી ઘડી એમ કે છે અહીંયા નક્કી થાય છે, એ ક્યાં લાગુ પડે છે, ક્યાં નક્કી થયું છે, નક્કી થયું
નક્કી થયું હોય તો અહીંયા આડું આડું આવ્યા વિના
રહીએ નહી.
જ્ઞાન તો એનું નામ કે જે હાજર થાય,
બરાબર,
એનું નામ જ્ઞાન છે. હાજર ન થાય એનું નામ જ્ઞાન છે
નહીં.
કોઈ પણ ચીજની અસર હોય છે તો અસર જતી નથી, એનું નામ અસર છે. આ તો અસર જ નથી, પછી રહેવાનો જવાનો પ્રશ્ન રહેતો નથી, એટલે આવતો નથી અમારા. વિરૂપ કારણ પણ એ ગ્રહીને એમ કે છે, જ્ઞાનના સ્વરૂપથી ભિન્ન સ્વરૂપ વાળા ઉપદેશ છે, મન છે, બીજા ઇન્દ્રિયો છે કે જે ઉદ્ગોળ છે. ઇન્દ્રિય જ્ઞાનમાં જે બાહ્ય નિમિત્ત છે તેથી એને બહિરંગ કારણ અથવા બાહ્ય કારણ કહેવામાં આવે છે. એને ગ્રહે છે એટલે એને અવલંબે છે, અને ઉપલબ્ધિ એટલે સૂક્ષ્મ વર્તમાનનો ઉઘાડ, બુદ્ધિ, બુદ્ધિનો વિકાસ, એ અંતરંગ સાધન છે. સંસ્કાર પૂર્વે કંઈક એને સાંભળ્યું હોય અથવા સ્મૃતિમાં હોય, યાદ હોય, એને અવલંબે વગેરેને અંતરંગ સ્વરૂપ કારણપણે ગ્રહીને પ્રવર્તે છે. પણ ઇન્દ્રિય જ્ઞાન પ્રવર્તે છે, ઇન્દ્રિય જ્ઞાનની આ સ્થિતિ સૂક્ષ્મ પોતે ઇન્દ્રિય જ્ઞાન સ્વરૂપ છે,
બરાબર.
અને સંસ્કારી વગેરે પૂર્વ પર્યાય ઉપર સદૃષ્ટાજીને આરોપ કરવામાં આવે છે, અથવા ભૂતકાળના અનુભવના રસને જેણે છોડ્યો નથી એને એને સંસ્કાર કહેવામાં આવે છે. વગેરેને અંતરંગ કારણ સ્વરૂપે ગ્રહીને પ્રવર્તે છે, અને પ્રવર્તતું થકું એ ઇન્દ્રિય જ્ઞાન તે સ્વપ્રદેશને જાણે છે. કારણ કે સ્થૂળનું જાણનાર છે એ ફક્ત વિસ્તારવાળા ક્ષેત્રને જાણે છે, પણ એક પ્રદેશી મૂર્તિકને પણ એ જાણતો નથી. સ્વ પ્રદેશને જાણે છે એ મૂર્તિક સ્વપ્રદેશને જાણે છે, અને તે પણ મૂર્તિક સ્વપ્રદેશ સૂક્ષ્મ પર્યાય ન હોય તો જાણે છે એ સ્થૂળ છે. અપ્રદેશને નથી જાણતો, કેમ કે એક પ્રદેશ એ સ્થૂળ જ્ઞાનનો, ઇન્દ્રિય જ્ઞાનનો વિષય થતો નથી. કારણ કે સૂક્ષ્મનું જાણનાર નથી, એ જ્ઞાન સૂક્ષ્મનું જાણનાર નથી. મૂર્તને જાણે છે, સ્વપ્રદેશમાં પણ એ મૂર્તને જાણે છે. કારણ કે ઘણો પ્રદેશ હોય તો પણ અમૂર્તિક એવા દ્રવ્યને, વિશાળ પ્રદેશવાળા અમૂર્તિક દ્રવ્યને પણ ઇન્દ્રિય જ્ઞાન જાણતો નથી. જેમ કે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ, આકાશ તો સૌથી મોટું સ્વપ્રદેશ છે. કારણ કે અમૂર્તિક વિષય સાથે તેને સંબંધ છે, તેને મૂર્તિક વિષય સાથે સંબંધ છે. ઇન્દ્રિય જ્ઞાનને અમૂર્તિક વિષય સાથે સંબંધ થતો નથી. અમૂર્તને નથી જાણતું કારણ કે અમૂર્તિક વિષય સાથે ઇન્દ્રિય જ્ઞાનને સંબંધ નથી. વર્તમાનને જાણે છે કારણ કે વિષય વિષયના સંનિપાતમાં એને સદભાવ છે. વર્તમાનમાં વિષય વિષય જ્ઞાન વિષય છે, અને એનો વિષય જે વર્તમાન પર્યાય છે પદાર્થનું, એને એનો સંબંધ થાય છે. ભૂત અને ભવિષ્યના પર્યાયને વર્તમાન ઉપયોગ સાથે સંબંધ થતો નથી, કેમ કે ઉપયોગ વર્તમાનમાં છે. પર્યાયો ભૂતમાં કે ભવિષ્યમાં થવા થવા વાળા હોય છે, થયા થવા વાળા, એને વર્તમાન ઉપયોગ સાથે સંબંધ થતો નથી. ઇન્દ્રિય જ્ઞાનથી આત્મા જણાતો નથી. એ પ્રયત્ન થાય છે ને, બરાબર બુદ્ધિ લગાડીને વધારે સ્પષ્ટ કયો અમે જાણીએ, હજી આને સ્પષ્ટ કરો અમે જાણીએ, હજી સ્પષ્ટતા કરો તો અમે એને જાણીએ. છે કે એમ બારમાં તું લંબાઈ જા, ઉપદેશ તો વચન છે, બહિરંગ કારણ છે, વિરૂપ કારણ છે એક, અને તારું મન અને ઇન્દ્રિય છે એ પણ બહિરંગ કારણ છે, સાંભળવું શ્રોતેન્દ્રિય, વિચારવું મન, અને બહારનો ઉપદેશ અને એ બંને નયો જ્ઞાન પ્રવૃત્ત હોય, એ અનુભવ રહિત હોય એમ હતો નથી. આત્માનો અનુભવ છે એ વિરોધ નો, એ વિષયના વિરોધ નો ધ્વંસ કરનારો છે ને. તમે ત્યારમાં શરૂઆતમાં દીધી સાત પદાંકે એમ કરીને કવશ છે ને, વિરોધ ધ્વંસી ની ચાત પદાંકે એમ કરીને ગીનવાની વાત કરી. કેમ કે ત્યાં વિષય વિરોધ હોવા છતાં ક્યાંય અસમાધાન થતું નથી. આ એની એક વિશિષ્ટતા છે અનુભવની, કે એનો વિરોધ ખલાસ થાય છે, વિરોધ વિરુદ્ધ પણ રહેતો નથી. એટલે ઉપદેશ છે જીનમાર્ગમાં વ્યવહાર પ્રવૃત્તિએ, તીર્થની પ્રવૃત્તિએ, એટલે ઉપદેશનું સ્થાન છે. એ વિરૂપ કારણ છે એમ કહીને પણ ઉપદેશનું સ્થાન એના સ્થાને છે, તીર્થની પ્રવૃત્તિમાં લીધી છે કે નહીં. ઓમકાર ધ્વનિ સાંભળવાની ભાવના છે એના કરતા ઓમકાર ને જ અનુભવવાની ભાવના રાખીને ભાઈ એમ કે ઓમકાર તો શબ્દ છે, એનો વાચ્યું તો તું પોતે છો, તારું સ્વરૂપ છે, એની ભાવના કરવા જેવી. પછી શબ્દ ની સાથે તો કઈ એના ઉપર ના ધ્યાનમાં તો આ જણાશે નહીં. ધ્યાન એક સાથે બેનું થતું નથી. ઘણી વાર સાંભળી છે પણ એ દીકરું તો ખરું ને, કે ભલે સાંભળતું ન હોય પણ સાંભળી છે, અને સાંભળવા છતાં આ જીવે એનો લાભ લીધો છે એવો ઉપચાર પણ એના ઉપર આવવા દીધો નથી. ઉપદેશ સાંભળ્યો છે ભગવાનનો, દિવી ધ્વનિ એને સાંભળી છે, અનંતવાર સમુશ્રમમાં ગયો છે, પણ એ સાંભળી છે એવો ઉપચાર એને આવવા દીધો નથી.
તો પેલી કરી ભૂલ હવે નહીં કરી.
ભવિષ્યમાં હું નહીં કરું એમ રાખો ને, એમાં અત્યારે ભૂલ ને ભાંગવી. ધંધો જ લીધો વાયદાનો ઉધારનો, એની નજર પોતા ઉપર નથી એટલે પર ઉપર છે. પછી કા રૂપિયાને પકડશે ને કા દિવ્ય ધ્વનિને વાત કરશે, પણ પર એ પર છે આખરમાં, પર એ કારણ કે તેવા વિષય સાથે તેને સંબંધ છે. કારણ કે વિષય વિષયના સન્નિપાતનો સદભાવ છે વર્તમાનને, બંનેનું વર્તમાન છે એમાં વિષય વિષયનો સન્નિપાત છે. પણ સામા પદાર્થને ભૂત ભવિષ અને આ જીવના વર્તમાનને સન્નિકર સંબંધ રહેતો નથી, થતો નથી. વર્તી ચૂકેલા અને ભવિષ્યમાં વર્તનારને નથી જાણતો, ઇન્દ્રિય જ્ઞાન છે. પદાર્થના સન્નિકર્ષના અભાવને કારણે એ વર્તી ચૂકેલા પર્યાયોને અને વર્તવાના ભવિષ્યમાં વર્તનારને એ જાણી શકતો નથી. એવું ઇન્દ્રિય જ્ઞાન હીણું છે, તેથી તે ઉપાદી નથી. અને અતિન્દ્રિય જ્ઞાન છે, એમાં સર્વને જાણવાનું સામર્થ્ય છે અથવા જ્ઞાનનો પૂરો વિકાસ છે. અતિન્દ્રિય જ્ઞાનમાં જ્ઞાનનો સ્વાભાવિક વિકાસ છે, તેથી તે ઉપાધિ છે. અને તેનું ઉપાધિ પણ તે સર્વજ્ઞ પદ પ્રાપ્તિનું કારણ છે. પરંતુ જે અનાવરણ અતિન્દ્રિય જ્ઞાન છે એક પ્રદેશી હો, બહુ પ્રદેશી હો, રૂપરસગંધ વાળો પદાર્થ હો કે રૂપરસગંધ વિનાનો પદાર્થ હો, તે પદાર્થ માત્રને તથા અનુત્પન્ન એટલે નહીં થયેલી પર્યાયો ભવિષ્યની અને વ્યતિક એટલે ભૂતકાળની થઈ ગયેલી તમામ પારી પર્યાય માત્રને જ્ઞેયપણાને નહીં અતિક્રમતા હોવાથી અતિન્દ્રિય જ્ઞાનમાં તે પદાર્થો અને પર્યાયો જ્ઞેયનું જ્ઞેયપણાનું ઉલ્લંઘન નહીં કરતા હોવાથી એ આખરમાં જ્ઞેય છે. જ્ઞેયપણાને નહીં અતિક્રમતા હોવાથી જ્ઞેય છે એટલે એને એ જાણે જ છે. જ્ઞાનમાં એ જ્ઞેય નથી થતા એ વિષય રહેતો. જેમ પ્રજ્વલિત અગ્નિને અનેક પ્રકારનું ઇંધન દાહ્યપણાને નહીં અતિક્રમતું હોવાથી દાહ્ય છે, જે અગ્નિ ભભૂકી ઉઠો એમાં બળવાયોગ્ય પદાર્થને એ નબાળે અથવા બળવાયોગ્ય પદાર્થ એ પ્રજ્વલિત થયેલા અગ્નિમાં નબળે એમ બની શકે? આગ લાગે છે કે નહીં? આગ લાગે છે એટલે ભૂતનું બળવા જેવું હોય દૂર રાખો, નહીતર અગ્નિ એને ભરખી જશે. જેમ પ્રદીપ્ત અગ્નિ દાય માત્રને બાળે છે તેમ નિરાવરણ જ્ઞાન, શુદ્ધ થયેલું જ્ઞાન જ્ઞેય માત્રને એટલે તમામ દ્રવ્ય પર્યાયને માત્રને જાણે છે. એમાં એ જ્ઞાન જ્ઞેયને ન જાણે. નિરાવરણ થયેલું શુદ્ધ થયેલું જ્ઞાન, એકનું જ્ઞાન, પૂર્ણ જ્ઞાન એ કોઈ જ્ઞેયને ન જાણે એ પ્રશ્ન જ રહેતો. એ ન્યાયથી સમજાય એવો વિષય છે. જ્ઞેય માત્રને એટલે તમામ જ્ઞેયને, જ્ઞેય માત્રને એટલે કોઈ જ્ઞેયને બાકી રાખ્યા વિના, બધા જ્ઞેયોને જાણે. જગતમાં કોઈ દ્રવ્ય પર્યાય જ્ઞેય નથી એવું છે? તમામ જણા આ બે કથામાં જયસેનાચાર્ય દેવે સર્વજ્ઞ પદની વાત કરી છે. કોઈ રીતે પણ જીવને આની કિંમત આવે એને નથી આવ્યું, એની કિંમત નથી આવી. જગતના પદાર્થોની, સુખના સાધનોની, અનુકૂળતા આદિની, પ્રતિકૂળતા આદિની કિંમત એને આવી છે. આવી છે એવી આવી છે કે કાઢી જતી નથી એવી આવી છે એમ છે. આ સર્વજ્ઞ પુરની વાત એટલે કરે છે, બે ગાથામાં કહી છે. જો ભાઈ આનાથી સર્વજ્ઞ પુરની પ્રાપ્તિ નહીં થાય તને, અને આનાથી સર્વજ્ઞ પુરની પ્રાપ્તિ, બે વાત લીધી છે. અથો અતિન્દ્રિય જ્ઞાનમ કલી નીતિ, અથો અતિન્દ્રિય જ્ઞાનમ અતીત અનાગત સૂક્ષ્મ આવી પદાર્થાનામ પદાર્થાન ધ્યાનાથી દિષ્ટિ. અતિન્દ્રિય જ્ઞાન છે તે અતીત અને અનાગત અને સૂક્ષ્મ પદાર્થોને જાણે છે એમ આ ગાથામાં ઉદ્દેશ છે. અપ્રદેશમ કાળાણુ પરમાણુ આદિ, અપ્રદેશ કોને કહેવો, જે કાળાણુ છે અથવા એક શુદ્ધ પુદ્ગલ પરમાણુ છે એને અપ્રદેશ કહેવામાં આવે છે. ઘણા પ્રદેશો નથી તે અપેક્ષાએ તેને અપ્રદેશ કહ્યો. પ્રદેશ જ નથી એમ, જાણે કે એને પ્રદેશ જ, ક્ષેત્ર જ નથી. ક્ષેત્ર છે ખરું, એ તો એનું યુનિટ છે. આખા જગતનું યુનિટ જ છે કે અસંખ્ય અસંખ્ય કાળાણુ અથવા અસંખ્ય પરમાણુ એવા જેના પ્રદેશ છે એને અસંખ્ય પ્રદેશાત્મક લોક કહેવામાં આવે છે, એને અપ્રદેશ કહેવામાં આવે છે. બહુ પ્રદેશ નથી તે વૃક્ષ. અપ્રદેશ કહો કે એક પ્રદેશી કોણ. સપદેશમ બહુ પ્રદેશ નથી એમ અપેક્ષા લઈએ તો થાય, બહુ પ્રદેશ નથી તે અપેક્ષાએ જાણે એને પ્રદેશ જ નથી. વસ્તુ જીવો સ્વીકારી ન શકે તો જાણે છે જ નહીં અપ્રદેશ. પ્રદેશ છે ને તો અસ્થિ છે, એ તો અનાદિ અનંત અસ્થિ છે. ક્ષેત્ર થી અસ્થિ છે, દ્રવ્ય થી, ક્ષેત્ર થી, કાળ થી ને બાર છે. બહુ પ્રદેશ નથી એમ નિરીક્ષા લઈ શકાય. બહુ પ્રદેશ પણ નથી એ, વધારે પ્રદેશ પણ નથી કે કેવો પ્રદેશ છે બીજી કઈ અપેક્ષા આવે છે. શુદ્ધ જીવાસ્તી કાય આદિ પંચાસ્તી કાય સ્વરૂપમ શુદ્ધ જીવ બીજા પૂર્વે સ્તંભો અને બીજા અકાળાનું સિવાયના ધર્મ અધર્મ ને આકાશ બાકીના ઉદગોલ પરમાણુ સિવાયના બધા સ્વપ્રદેશો છે. એક પરમાણુ સિવાય બધા સ્વપ્રદેશો છે, એક શુદ્ધ પરમાણુ તે અપ્રદેશ છે. અતિન્દ્રિય જ્ઞાન નો જ વિષય થાય છે, ઇન્દ્રિય જ્ઞાન નો વિષય થતો જ્ઞાન ના ચશ્મા ના નંબર ફરી જાય ત્યારે શુદ્ધ જીવ જણાય છે. થાય છે ત્યારે હજુ અતિન્દ્રિય જ્ઞાન થયું હતું નથી. નિર્ણય થાય છે ત્યારે જે દિશા પલટો ત્યારે જે અતિન્દ્રિય જ્ઞાન થવાનું એની તૈયારી એના નિર્ણયમાં થાય છે. ઇન્દ્રિય જ્ઞાન સદમસ્તને ઇન્દ્રિય જ્ઞાન છે, પણ ઇન્દ્રિય જ્ઞાન નો ઉપયોગ નથી એને, અતિન્દ્રિય જ્ઞાન નો એને ઉપયોગ છે એમ કહેવામાં. શુદ્ધ જ્ઞાન કહો, સમય જ્ઞાન કહો, નિર્મળ જ્ઞાન કહો, હા ઇન્દ્રિય જ્ઞાન હોય છે, પણ ઇન્દ્રિય જ્ઞાન નહીવત છે ખરેખર તો એને. અતિન્દ્રિય જ્ઞાન મુખ્ય છે અને ઇન્દ્રિય જ્ઞાન એને ગૌણ પડે છે, વ્યવહારે કહેવાય છે. એ પોતે માનતો જેમ રાગ મારો નથી ઇન્દ્રિય પ્રત્યેના વલણ વાળું જ્ઞાન છે જેમ રાગ જડ છે એમ ઇન્દ્રિય જ્ઞાન જડ છે પછી ગમે એટલું એને સૂક્ષ્મ હોય તો એને જળમાં ખતવામાં આવે છે એને તો જ્ઞાન જ નથી એમ કે છે એ જ્ઞાન જ નથી એમ કે છે 42 માં છે નિર્ણય પડ્યો છે ને ત્યારે ઊંધો નિર્ણય કર્યો છે કે આ સુખનું કારણ છે ફલાનું સુખનું કારણ છે આ ઠીક છે આ અનુકૂળ છે આ લાભનું કારણ છે આ નુકસાનનું કારણ છે એ વગેરે નિર્ણય છે કે ને નિર્ણય પહેલા ફરે છે સાચો નિર્ણય પહેલા થાય છે નિર્ણય થાય તો એની દશા પલટી નિર્ણય જ કરતો નથી પછી એની દશા ફરે મૂર્તમ મૂર્તમ મૂર્ત મૂર્તમ પૂતગલ દ્રવ્યમ એક જ છે મૂર્ત છે તે છ માં એક પૂતગલ દ્રવ્ય જેમાં રૂપ રસ ગંધ સ્પર્શ વગેરે છે અમૂર્તમ શુદ્ધ જીવ દ્રવ્ય આદિ શુદ્ધ જીવ દ્રવ્ય અમૂર્ત છે અશુદ્ધ જીવ દ્રવ્યને ન લીધો શુદ્ધ જીવ દ્રવ્ય અમૂર્ત છે આકાશ અમૂર્ત છે કાળાનો અમૂર્ત છે બ્રહ્માસ્તે બ્રહ્માસ્તિકાય અમૂર્ત છે પર્યાયમ જાતમ ભાવિનમ પ્રલયમ ગતમ ચ અતીતમ એતત સર્વમ પૂર્વોક્તમ જ્ઞેયમ વસ્તુ પર્યાયમ અજાતમ જે નથી થયા નથી જન્મા તે પર્યાયો ભાવિનમ ભવિષ્યમાં તે જ્ઞેય છે પ્રલયમ ગતમ ચાલ્યા ગયા છે જેનો પ્રલય થઈ ગયો છે અથવા ચાલ્યા ગયા છે અથવા અતીત વ્યતીત થઈ ગયા છે એ બધા સર્વે પૂર્વે કહેવામાં આવેલી જ્ઞેય વસ્તુ છે જાણાતી યદ જ્ઞાનમ જે જ્ઞાન એને જાણે છે જાણાતી યદ જ્ઞાનમ કર્તૃ જે એનું જ્ઞાન કરે છે અથવા જાણે છે તદ જ્ઞાનમ અતિન્દ્રિયમ ભણિતમ એ જ્ઞાનને અતિન્દ્રિય કહેવામાં આવ્યું છે બધાને જાણે મૂર્તને અમૂર્તને અપ્રવેશને સ્વપ્રવેશને અમૂર્તને અને બધાને સૂક્ષ્મને સ્થૂળને ભૂતને ભવિષ્યને બધાને જાણે એને અતિન્દ્રિય જ્ઞાન કહેવામાં આવ્યું છે તેને એવ સર્વજ્ઞો ભવતી એવા અતિન્દ્રિય જ્ઞાન સર્વજ્ઞ થવાનો ઉપાય છે વાંચી વાંચીને ઘણા પુસ્તકો વાંચે સર્વજ્ઞ થાય એમ છે કોઈ પુસ્તક વાંચવાથી સર્વજ્ઞ થવાતું કોઈ શાસ્ત્ર વાંચવાથી સર્વજ્ઞ થવાતું નથી એમ કે છે અતિન્દ્રિય જ્ઞાન તેને એવ તેનાથી જ તેને એવ તેનાથી જ એનાથી ન થવાય એમ બને ને અને બીજાથી થવાય એમ બને ને એમ અસ્તિ નાસ્તિ બંને એમાં પ્રથમ મોક્ષ માર્ગ શરૂઆત થાય છે સમ્યક દર્શન માં જે સમોસરણ માં બેઠો હોય દિવ્ય ધ્વનિ સાંભળતો હોય એટલે કે દિવ્ય ધ્વનિ માં કહેવામાં આવતો એવો આત્મા સાંભળતો હોય દિવ્ય ધ્વનિ દ્વારા નિરૂપિત થતો આત્મા સંભળાતો હોય તો પણ જયારે સમ્યક દર્શન થાય છે ત્યારે દિવ્યધ્વનિ નો ઉપયોગ છૂટે, ત્યારે દિવ્યધ્વનિ નો ઉપયોગ હતો. દિવ્યધ્વનિ ને ભગવાન એકકોર રહી જાય છે ને આ ભગવાન નો અનુભવ થાય, આ ભગવાન ના દર્શન થાય ત્યારે બીજા કોઈ ના દર્શન થતા. ત્યાંથી તો આ રીતથી તો શરૂઆત થાય છે મોક્ષ માર્ગ, આ રીતે તો મોક્ષ માર્ગ ની શરૂઆત છે. તેને એવ સર્વજ્ઞો ભવતિ, અતિન્દ્રિય આવું જે અતિન્દ્રિય જ્ઞાન છે તેનાથી જ સર્વજ્ઞ થવાય છે. તો એવું છે, પૂર્વ ગાથા ઉદિત ઇન્દ્રિય જ્ઞાન માનસ જ્ઞાન ચત્વા ય નિર્વિકલ્પ સમાધિ રૂપ સ્વસંવેદન જ્ઞાને સમસ્ત વિભાવ પરિણામ ત્યાગીન રતિમ કુર્વંતી. પરમ આહલાદ વિવેક લક્ષણ સુખ સ્વભાવ સર્વજ્ઞ પદમ લભંતે ઇતિ અભિપ્રાય. સૂત્ર કરતા આચાર્યદેવ નો આમાં આ અભિપ્રાય રહેલો, ટીકાકાર આચાર્યદેવે પૂર્વાચાર્ય ના અભિપ્રાય ને સ્પષ્ટ કર્યો છે કે તેથી જે પૂર્વગાથામાં કહ્યું એવું જે ઇન્દ્રિય જ્ઞાન પહેલી ગાથામાં વર્ણન કર્યું જે ઇન્દ્રિય જ્ઞાન એમાં જે રતિ કરે છે, ઇન્દ્રિય જ્ઞાન અથવા જે માનસ જ્ઞાન, ઇન્દ્રિય જ્ઞાન એટલે માનસ જ્ઞાન, મનની કલ્પનામાં ને મનના મનોરથમાં જે ગૂંચવાય જાય છે એને તજીને એને છોડીને નિર્વિકલ્પ સમાધિ રૂપ સ્વસંવેદન જ્ઞાને પોતાના નિર્વિકલ્પ સમાધિ રૂપ સ્વસંવેદન જ્ઞાનમાં જે આવે છે ક્યારેક સમસ્ત વિભાવ પરિણામ ત્યાગે ન, તમામ પ્રકારના વિભાવ પરિણામને છોડીને વિભાવ પરિણામને રાખીને આવે છે એમ છે. જે સ્વસંવેદન જ્ઞાનમાં રતિ કરે છે એટલે એમાં જે લીન રહે છે તે પરમ અલ્લાદ એક લક્ષણ સુખ સ્વભાવ કેવું છે, સર્વજ્ઞ પદ એની આ વિશેષતા છે કે જે પરમ અલ્લાદ રૂપ છે એ તે પરમાનંદ સ્વરૂપ છે, પરિપૂર્ણ આનંદ સ્વરૂપ છે એવું જેનો સુખ સ્વભાવ છે. આહલાદ આનંદ, આનંદને બતાવવા માટે એક વિશેષણ એનું છે આનંદનું, આહલાદ જેમાં રહ્યો છે તેને આનંદ કહેવામાં આવે છે. લોકો જેમાં બાર માં ખુશી થાય છે કે નહીં, બહુ રાજી થાય, બહુ ખુશી થાય, એની સાથે આમ મેળ મળે એવું એમ કે તો બાર વિષયથી સુખ અને આનંદ નો એક પ્રકાર એ પરિણામમાં તો અશુભ રહેલો છે. કોઈ કોઈ દેવગુરુ શાસ્ત્રના પ્રસંગમાં ખુશી અને આનંદ હોય તો એમાં શુભનો અંશ છે, તો પણ આ બંનેથી વિલક્ષણ જાતનો આ લાભ છે. અંદરના આનંદ સ્વભાવને પરિણતિ વિદલાઈને જે આનંદ ઉત્પન્ન થાય છે એ આનંદનો ઉભરો એની જાત કોઈ જુદી છે, પણ એ આહલાદથી એને કહેવામાં આવે છે. બીજો તો એનો કોઈ ઉપાય છે બાકી, એ તો જે સ્વાદનો વિષય હોય વર્ણન નો વિષય હોય, વર્ણન કેવી રીતે કરે, વર્ણન થી પાર છે અને વર્ણન થઈ શકતું
નથી જવાય.
બસ આહલાદ, સુખ, આનંદ, બસ એના નામ આપ્યા છે. જીવ સુ સુખ સ્વભાવ ને ઓળખતો નથી તો પણ એમ કે છે કે મારે તો સુખ જોઈએ, માનેલું અથવા એને સુખ જ જોઈએ છે. ખરેખર જે માનેલું સુખ માં એને સુખ નથી થતું
એટલે
અને ત્યાંથી એનો ઉપયોગ ફરી જાય છે
ત્યારે
પણ એમ જ થાય છે કે મારે તો સુખ જ જોઈએ. અવ્યક્ત પણ એને સુખની જ ભાવના છે અને દુઃખની ભાવના, કેમ કે એનો એ સ્વભાવ છે. એવા સર્વજ્ઞ પદ ને પ્રાપ્ત કરે છે એમ અભિપ્રાય છે. સૂત્રકર્તા આચાર્યદેવ નો આ અભિપ્રાય છે કે ભાઈ ઇન્દ્રિય જ્ઞાન ની પ્રવૃત્તિ છોડી અતિન્દ્રિય નિર્વિકલ્પ સમાધિમાં આવ અને એમાં નિર્વિકલ્પ અતિન્દ્રિય જ્ઞાનમાં તું વિશેષ લીન રહે એ રતિમ કુર્વંતી તો તને સર્વજ્ઞ પદની પ્રાપ્તિ થશે થશે એટલે થશે થશે ને એમ છે, ન થાય એમ છે વિષયો છે કે અહીંયા હજી પ્રથમ નિર્વિકલ્પ સમાધિમાં આવે છે ત્યાં એને સર્વજ્ઞ પદ તે હું એવો અનુભવ એને આવે છે. સર્વજ્ઞ પદ પર્યાયમાં થાય ત્યારે ભલે થાતું, હું તો અત્યારે સર્વજ્ઞ એ અનુભવ પછી ભૂતકાળમાં એને થશે કે નહીં થશે એની શંકાના ઝોલા ખાવા પડતા મોજૂદ છે, હાજરા હજૂર છે, પકડીને અવેધ થઈને જ્યાં વર્તે છે ત્યાં પછી સર્વજ્ઞ પદ થશે કે નહીં થાય, પૂર્ણતા થશે કે નહીં થાય, તેવું જ્ઞાન થશે કે નહીં થાય, કેટલા ભવે થશે, આ ભવે થશે કે કોને ખબર, ક્યારે થશે એક તર્ક વિતર્ક ને શંકા તો શંકાનો એને સવાલ રહેતો. અત્યારે અમારામાં કેવળ જ્ઞાન મુખ્ય નહીં અનુભવતા જોતા અંદર વર્તે છે. કેવળ જ્ઞાન એને અનુભવમાં આવે છે, આખો આત્મા જ અનુભવમાં આવે છે, પછી કેવળ જ્ઞાન નો શું હિસાબ છે? આમ છે તો એટલા માટે વાત દીધી છે કે એને સ્પષ્ટ ખ્યાલમાં આવે કે આ રસ્તો છે, આ એનું ફળ છે, એની આટલી કિંમત છે. કોઈ પણ રીતે એને એની કિંમત આવવી
જોઈએ.
41 ના સાથે બેતાલીસ કાઠાનો હવે જ્ઞે પદાર્થ રૂપે પરિણમન જેનું લક્ષણ છે એવી જ્ઞેયાર્થ પરિણમન સ્વરૂપ ક્રિયા એવી ક્રિયા જ્ઞેય પદાર્થ રૂપે જેનું પરિણમન છે જ્ઞેયમાં તન્મયપણું જે નહીં તન્મયપણું હોવા છતાં તન્મયપણું ભ્રાંતિથી અનુભવે છે. આ ભ્રમ થાય છે ને ભૂત વૈદ્યનો કે ભૂત મને વળી ગયું છે અને મને ભૂત દુઃખી કરે છે, દેખાય છે મને, જોવા માથા વિના નો માણસ દેખાય છે એમ. કલ્પના કરે છે ને બીજી કલ્પના કરે, બહુ ઘૂંટ્યું હોય પેલા પહેલા એને એ સંબંધીના વિચારો બહુ ઘૂંટ્યા હોય, કેટલી ફડક ખાધી હોય, એ ભૂત આવ્યું, એ ભૂત આવ્યું, એ ભૂત મને વળગ્યું, એવું તો કેટલી વાર એને થઈ ગયું એને, પછી એવો તન્મય થાય કે મને વળગ્યું છે, એ વળગ્યું છે પછી કોઈનું સાંભળે નહીં, કોઈ એમ કે ભાઈ તને નથી વળગ્યું પણ એનું એને સંભળાય જ નહીં ને, એના પછી ભૂત વળગ્યું હોય એની ચેષ્ટામાં પડી જાય, પછી એને કોઈ નથી એમ વળગ્યું એમ કે તો એને સંભળાય નહીં, આવું મુખ્યત્વ ભૂત છે. હું શરીર વાળો છું એવું એને જે વળગ્યું છે, રાગ વાળો છું એને કીધું, ભાઈ તું એવો નથી પણ એને સંભળાતો નથી, એવી એવી વાત છે. જે ગુણો એ ભૂત વળ્યું છે એનો અર્થ જ છે કે પોતે ભૂત જીવો કેવો છે એમ એનો અર્થ, ભૂત ભૂત ત્યાં વળ્યું નથી પણ પોતે જ ભૂત જીવો
શરીર વળ્યું હોય તો શરીર નો ઉત્તર જેવો પડે બેઠું થઈ જાય ને બાપા,
બે પદાર્થ રૂપે પરિણમન જેનું લક્ષણ છે એવી ક્રિયા જ્ઞાન માંથી ઉદભવતી નથી, આ જ્ઞાન નું સ્વરૂપ છે. જ્ઞાન તો એને કહીએ કે જે જ્ઞાત પરિણમન પરિણમન સ્વરૂપ ક્રિયા જેને હોય
નહીં
એનું નામ જ્ઞાન છે. જણાય છતાં જણાતું નથી, જ્ઞાન નો અત્યારે શું કે છે, જણાય છતાં જણાતું નથી, આ પ્રાપ્તિક ઉપર ધ્યાન નથી હોતું, જણાય છે ખરો પણ જાણે કે જણાતો નથી, એવું છે. એ જ્ઞાન માંથી થતી જ નથી એ ક્રિયા. વેદન માં એવો પીડ્યો છે, સ્વના વેદન માં એવો પીડ્યો છે કે પરનું વેદન એમાં આવતો
નથી,
ઊંધો પીડ્યો છે ત્યારે પરના વેદનમાં એટલો પીડ્યો છે કે સ્વનું વેદન થતું હોવા છતાં એનું ભાન રહેતું નથી. એ શ્રદ્ધા અહીંયા વ્યક્ત કરે છે, એમ શ્રદ્ધે છે એટલે એ શ્રદ્ધા વ્યક્ત કરે છે. પરિણમદી મળ્યું નાતા જે જ્ઞાન પદાર્થ પ્રણમતો હોય